एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
आप सौनुं स्वागत छे। आजे आपणे एक एवी नवलकथानी दुनियामां जईशुं जेणे छेल्ला केटलाक वर्षोमां सोशल मीडिया पर खरेखर धूम मचावी दीधी छे। કોલિન હૂવરની ઇટ એન્ડ્સ વિથ અસ। મને લાગે છે કે મોટાભાગના લોકો વાર્તાની ઉપરછલ્લી રૂપરેખા તો જાણે જ છે, પણ આજે આપણે એની થોડી ઊંડાણમાં ઉતરીશું, સમજવાની કોશિશ કરીશું કે આ પુસ્તક માત્ર એક વાયરલ લવ સ્ટોરી કેમ નથી।
બરાબર, અને એની જે લોકપ્રિયતા છે ને એનું કારણ પણ બહુ રસપ્રદ છે, ખાસ કરીને ટિકટોક પર। ત્યાં બુકટોક નામનો જે સમુદાય છે એણે આ પુસ્તકને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડ્યું છે।
હા, બુકટોક એ તો હવે એક આખું કલ્ચર બની ગયું છે।
એકદમ, અને માત્ર એક હેશટેગ નથી, ખબર છે, એ એવી જગ્યા છે જ્યાં વાચકો પુસ્તકની ભાવનાત્મક અસર પર પ્રતિક્રિયા આપે છે, મતલબ રડતા કે આઘાત પામતા વિડિયો બનાવે છે।
એટલે ઇટ એન્ડ્સ વિથ અસ જેવી ભાવનાત્મક રોલર કોસ્ટર માટે તો એ પરફેક્ટ પ્લેટફોર્મ થયો, નહીં?
બિલકુલ।
પણ આ બધાની પાછળ એક ખૂબ જ અંગત અને ઊંડી વાત છુપાયેલી છે। લેખિકા કોલિન હૂવરે પોતે કહ્યું છે કે આ વાર્તા એમની માતાના અનુભવથી પ્રેરિત છે।
ઓહ, ઘરેલું હિંસાના અનુભવથી?
હા, એટલે આ માત્ર કાલ્પનિક કથા નથી રહી જતી, એની પાછળ એક સળગતું સત્ય છે। તો ચલો આ વાર્તાના કેન્દ્રમાં લીલી બ્લૂમની દુનિયામાં પ્રવેશ કરીએ।
જરૂર। વાર્તાની શરૂઆત બોસ્ટનમાં થાય છે। લીલી બ્લૂમ નામની એક યુવતી એના પિતાના અંતિમ સંસ્કાર પછી મનની શાંતિ માટે એક છત પર જાય છે।
એના પિતા સાથેના સંબંધો સારા નહોતા, ખરું ને?
બિલકુલ નહીં, તણાવપૂર્ણ હતા, કારણ કે એણે બાળપણમાં એની માતા પર થતી હિંસા જોઈ હતી, અને એ જ છત પર અચાનક એની મુલાકાત રાયલ કિનકેડ સાથે થાય છે,
જે વાર્તાનો હીરો છે, દેખાવડો, સફળ, પ્રભાવશાળી ન્યુરોસર્જન।
બરાબર,
અને એમની પહેલી મુલાકાત જ કેટલી અસામાન્ય છે।
હા, એ નેકેડ ટ્રુથ્સ એટલે કે નગ્ન સત્યોની રમત રમે છે,
જેમાં કોઈ પણ જાતના દેખાડા વગર એકબીજાને પોતાના જીવનના કડવા સત્યો કહે છે। મને લાગે છે કે લેખિકા શરૂઆતથી જ બતાવી રહી છે કે આ સંબંધ કેટલો ઝડપી અને
તીવ્ર હશે।
સાચી વાત છે। આ મુલાકાત પછી લીલી પોતાના સપના પર ધ્યાન આપે છે। એ પોતાની મહેનતથી લીલી બ્લૂમ્સ નામની એક અનોખી ફ્લોરલ શોપ ખોલે છે।
એનું સપનું હતું એ।
હા, અને પછી ભાગ્ય એવો વળાંક લે છે કે એ પોતાની દુકાનમાં એલિસા નામની યુવતીને નોકરીએ રાખે છે,
જે રાઇલની બહેન નીકળે છે।
બરાબર, અને આ સંયોગ તેમને ફરી નજીક લાવે છે, અને ત્યાંથી એક જબરદસ્ત પ્રેમની શરૂઆત થાય છે।
તો આપણી પાસે એક તરફ લીલી છે, જે દ્રઢતાપૂર્વક માને છે કે એ એની માતા જેવી ભૂલો નહીં કરે, અને બીજી તરફ રાઇલ છે, જે દેખીતી રીતે તો એકદમ પરફેક્ટ છે, પણ એમના વ્યક્તિત્વમાં એવું તો શું છે જે આ સંબંધને આટલો જટિલ બનાવે છે?
એ જ તો આ વાર્તાની ખૂબી છે। જુઓ, લીલી મજબૂત છે, સ્વતંત્ર છે, પણ ક્યાંક ને ક્યાંક પ્રેમ માટે તરસતી પણ છે, અને રાઇલ બુદ્ધિશાળી છે, સફળ છે, લીલીના પ્રેમમાં પાગલ છે।
મતલબ કે એવો પુરુષ જેના દરેક યુવતી સપના જુએ। હા, પણ એના વ્યક્તિત્વની એક અંધારી બાજુ છે, એક ડાર્ક સાઇડ, જે એના બાળપણના એક આઘાત સાથે જોડાયેલી છે। અને પછી આવે છે ત્રીજો પાત્ર,
એટલા સ્કોરિગન।
હા, ભૂતકાળમાંથી લીલીનો પહેલો પ્રેમ, જે એક સુરક્ષિત અને સ્વસ્થ પ્રેમનું પ્રતીક છે।
એટલે લેખિકાએ શરૂઆતથી જ ત્રણ છેડા ઉભા કર્યા છે, લીલીનો વર્તમાન એટલે કે રાઇલ, ભૂતકાળ એટલે એટલાસ, અને એનો પોતાનો દ્રઢ સંકલ્પ। આ ત્રણેય વચ્ચેનો સંઘર્ષ જ વાર્તાને આગળ લઈ જાય છે।
બરાબર, અને એ સંઘર્ષની પહેલી તિરાડ બહુ જલ્દી દેખાય છે। એક સાંજે રસોડામાં કંઈક બનાવતી વખતે રાઇલનો હાથ અકસ્માતે ધસાઈ જાય છે, અને એ પીડા અને ગુસ્સાના આવેશમાં એ લીલીને જોરથી ધક્કો મારે છે। આ પહેલી વાર હોય છે લીલી રાઇલનું આ રૂપ જોઈને સ્તબ્ધ થઈ જાય છે,
અને એ ક્ષણ વાચક માટે પણ એટલી જ આઘાતજનક છે, કારણ કે ત્યાં સુધી આપણે પણ લીલીની જેમ રાઇલના પ્રેમમાં હોઈએ છીએ। લેખિકા જાણે આપણને પણ એ અસ્વસ્થ પરિસ્થિતિમાં સહભાગી બનાવે છે।
તમે સાચું કહ્યું, અને ત્યાર પછી જે થાય છે એ ઘરેલું હિંસાના ચક્રનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે। રાઇલ તરત જ પસ્તાવો વ્યક્ત કરે છે, રડે છે, માફી માંગે છે, કહે છે કે આવું ફરી ક્યારેય નહીં થાય।
અને લીલી, જે એને ખૂબ પ્રેમ કરે છે, એ માની લે છે, એ એને માફ કરી દે છે.
બરાબર. અને અહીંથી હિંસા, પસ્તાવો, માફી અને અને આશાનું એક ઝેરી ચક્ર શરૂ થાય છે.
આ જ સમયે લીલીને એલી જૂની ડાયરીઓ મળે છે, નહીં?
હા, જે તે કિશોરાવસ્થામાં લખતી હતી. અને એ ડાયરીઓ માત્ર એટલસની વાર્તા પાછી નથી લાવતી, એ ખૂબ જ હોશિયાર સાહિત્યિક સાધન છે. એનાથી આપણને લીલી અને એટલસના નિર્દોષ સંબંધની ખબર પડે છે.
એટલે વર્તમાનના તણાવ અને ભૂતકાળની નિર્દોષતા વચ્ચે એક સીધો કોન્ટ્રાસ્ટ ઊભો થાય છે.
એકદમ. અને જાણે ભૂતકાળ જીવંત થતો હોય એમ, એટલસ પોતે એક સફળ રસોઈયા તરીકે લીલીના જીવનમાં પાછો ફરે છે.
અને એટલસનું પાછું આવવું એ રાઇલની અંદર રહેલી જે અસુરક્ષા છે એ આગમાં ઘી હોમવાનું કામ કરે છે.
બરાબર. રાઇલની ઈર્ષા વધી જાય છે અને આ તણાવ ત્યારે ચરમ સીમાએ પહોંચે છે જ્યારે એના હાથમાં લીલીની એ ડાયરી આવે છે. એ એટલાસ વિશેનું લખાણ વાંચીને ખોટો અર્થ કાઢે છે અને ગુસ્સામાં
એ કાબૂ ગુમાવી દે છે.
હા, અને લીલીને દાદર પરથી ધક્કો મારે છે. આ હુમલો પહેલા કરતાં વધુ ગંભીર હોય છે.
પણ આ વખતે એક મોટો ફરક હતો.
હા, આ વખતે રાઇલની બહેન એલિસા ત્યાં હાજર હોય છે. એ આ ઘટનાની સાક્ષી બને છે. અને અહીં લેખિકા એક ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. એલિસા પોતાના ભાઈનો પક્ષ નથી લેતી. એ લીલીને ટેકો આપે છે અને એને ત્યાંથી લઈ જાય છે.
મને હંમેશા એવું લાગે છે કે એલિસાનું પાત્ર એક અરીસા જેવું કામ કરે છે. એ લીલીને પરિસ્થિતિની ગંભીરતાનો અહેસાસ કરાવે છે.
કદાચ. અને એટલે જ લેખિકા રાઇલના પાત્રને એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ નથી બતાવતી. રાઇલ કોઈ રાક્ષસ નથી, એક સારો માણસ છે જે ભયંકર કાર્યો કરે છે. એનું જ એક વાક્ય છે,
ખરાબ લોકો જેવો કંઈ હોતું નથી.
આપણે બધા એવા લોકો છીએ જે ક્યારેક ખરાબ કામો કરે છે. આ વાક્ય એની જટિલતા સમજાવે છે, ભલે એના કાર્યોને યોગ્ય ન ઠેરવે.
આ ઘટના પછી પણ લીલી સંબંધ તોડતી નથી, શા માટે?
કારણ કે એને ખબર પડે છે કે તે ગર્ભવતી છે. આવનારા બાળકના વિચારથી બંને ખુશ થાય છે અને લીલીના મનમાં આશાનું એક નવું કિરણ જાગે છે. એને લાગે છે કે પિતા બનવાની જવાબદારી કદાચ રાઇલને બદલી નાખશે.
એ જ આશા જે હિંસાના ચક્રને જીવંત રાખે છે.
હા, પણ આ શાંતિ ક્ષણિક હોય છે.
અને અંતિમ પ્રહાર આવે છે.
હા, જ્યારે રાઇલને ખબર પડે છે કે લીલીએ તેના દુર્વ્યવહાર વિશે એટલા સાથે વાત કરી હતી, ત્યારે એનો ગુસ્સો એની બુદ્ધિ પર હાવી થઈ જાય છે. તે લીલી પર અત્યંત ક્રૂર હુમલો કરે છે.
અને આ હુમલો એટલો ભયાનક હોય છે કે લીલીનો બધો જ ભ્રમ, બધી જ આશા પળવારમાં તૂટી જાય છે.
બરાબર. એને સમજાઈ જાય છે કે આ અંત છે. તે ત્યાંથી ભાગીને એટલાસને ફોન કરે છે, જે તેને હોસ્પિટલ લઈ જાય છે.
આ એક ક્ષણ છે જ્યાં લીલી માટે બધું જ સ્પષ્ટ થઈ જાય છે. તે હવે રાઇલ માટે બહાના નથી શોધી રહી, એ ફક્ત પોતાની અને તેના આવનારા બાળકની સુરક્ષા વિશે વિચારી રહી છે.
બિલકુલ. થોડા સમય પછી લીલી તેની પુત્રી એમર્સનને જન્મ આપે છે અને જ્યારે તે પોતાની નવજાત બાળકીને હાથમાં લે છે ત્યારે તેની આંખો સામે તેનું પોતાનું બાળપણ તરી આવે છે. એ સમજી જાય છે કે તે તેની દીકરીને એ જ ડર અને હિંસાના વાતાવરણમાં મોટી થવા દઈ શકે નહીં.
અને અહીંયા આ ક્ષણે આપણને નવલકથાના શીર્ષકનો સાચો અને શક્તિશાળી અર્થ સમજાય છે.
એકદમ. તે રાઇલને છૂટાછેડા માટે કહે છે અને તે ઐતિહાસિક વાક્ય બોલે છે, ઇટ એન્ડ્સ વિથ અસ.
આપણાથી આ સમાપ્ત થાય છે.
હા, આ માત્ર તેમના લગ્નનો અંત નથી, આ પેઢીઓથી ચાલી આવતી હિંસા, પીડા અને મૌનમી વિરાસતનો અંત છે.
ખરેખર એ એક માતા દ્વારા તેની દીકરીના ભવિષ્ય માટે લેવાયેલું સૌથી શક્તિશાળી પગલું છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી, એક ઉપસંહાર પણ છે, નહીં?
હા, ઉપસંહારમાં લગભગ એક વર્ષ પછીનો સમય બતાવવામાં આવ્યો છે. લીલી અને રાઇલ તેમની પુત્રીનું શાંતિપૂર્ણ રીતે સહપાલન કરી રહ્યા છે. રાઇલ એક સારો પિતા છે, પણ તે લીલીનો જીવનસાથી નથી. અને વાર્તાના અંતમાં લીલી ફરી એકવાર એટલાસને મળે છે,
જેણે આટલો સમય ધીરજપૂર્વક તેની રાહ જોઈ હતી. એ અંત ખૂબ જ આશાસ્પદ અને સુંદર છે.
હા, એટલાસ લીલીને કહે છે, હવે તું તરવાનું બંધ કરી શકે છે લીલી, આપણે આખરે કિનારે પહોંચી ગયા છીએ. આ એક વાક્ય લીલીના વર્ષોના સંઘર્ષના અંત અને એક શાંતિપૂર્ણ સુરક્ષિત ભવિષ્યની શરૂઆતનું સૂચન કરે છે.
તો આખી ચર્ચા પછી આ પુસ્તકનો અંતિમ સંદેશ શું છે? એ આપણને એ સરળ પ્રશ્ન પૂછતા રોકે છે કે તેણી બસ છોડીને કેમ ન ગઈ, અને એની જગ્યાએ સમજાવે છે કે છોડવું આટલું મુશ્કેલ કેમ હોય છે. એ પીડિત પ્રત્યે સહાનુભૂતિ જગાવે છે.
બિલકુલ, આ વાર્તા શીખવે છે કે સાચી તાકાત ચૂપચાપ સહન કરવામાં નથી. સાચી તાકાત પોતાના માટે અને પોતાના પ્રિયજનો માટે એ ઝેરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો હિંમતભર્યો નિર્ણય લેવામાં છે, ભલે એ નિર્ણય ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય.
અંતે આ વાર્તા આપણને પ્રેમ અને હિંસા વચ્ચેની જટિલ અને ઘણીવાર અસ્પષ્ટ રેખાને સમજવાનું શીખવે છે.
અને એ પણ કે સાચી હિંમત એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં છે જે આપણને નુકસાન પહોંચાડે છે, કારણ કે ક્યારેક સૌથી મોટો પ્રેમ એ આત્મપ્રેમ હોય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.